महादेव्या कुक्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट तारीख 20 नवंबर 2005 श्रीमद् राजचंद्र वचनामृत नो क्रमवार पत्र स्वाध्याय पत्रांक 432 मुंबई फागण सुद सातम गुरुवार 1949 अंबालाल नो लखेलो कागड पहुंचियो हतो। आत्मा ने विभाव थी अवकाशित करवाने अर्थे अने स्वभाव मा अनवकाशपणे रहेवाने अर्थे कोई पण मुख्य उपाय होय तो आत्माराम एवा ज्ञानी पुरुषनो निष्काम बुद्धि थी भक्ति योगरूप संग छे। ते सफल थवाने अर्थे निवृत्ति क्षेत्र मा तेवो जोग प्राप्त थवो ए कोई मोटा पुण्यनो जोग छे। अने तेवो पुण्य जोग घणा प्रकारना अंतरायवाड़ो प्राय आ जगतने विषे देखाय छे। माटे अमने वारंवार समीपमां छीए एम संभाळी जेमा आ संसारनो उदासीनपणू कयूं होय ते हाल वाँचो विचारो। आत्मापणे केवळ आत्मा वर्ते एम जे चिंतन राखवूं ते लक्ष्य छे, शास्त्रना परमार्थ रूप छे। वचनामृतना एक एक पत्रोनी अंदर कोई कोई विषयों केवी अद्भुतताथी आवे छे। साधक ने विचार थाय अनेकांतिक मार्ग सर्वज्ञ परमात्माए कह्यो छे एमनी देशनामा, ए मार्ग ने कृपाळु देवे केवी सरळताथी केवी सुगमताथी केवू सुलभ बोधीपणे ए वातने पत्रोमां सादी भाषानी अंदर એ આપણને આપી છે। કેટલી કેટલી વાતના કેટલા શબ્દો પારિભાષિક લઈએ અને વાત ન પકડાય એવી વાતો એમણે પત્રની સામાન્ય વ્યવહારની ભાષા, પત્રની ભાષા એ હૃદયની ભાષા છે, ભાવની ભાષા છે, એ ભાવની ભાષાની અંદર એની ગૂંથણી કરી છે તત્વજ્ઞાનની। તત્વજ્ઞાનની ગૂંથણીનો આવો યોગ મળવો મુશ્કેલ છે, એનો જોટો નથી ક્યાંય। આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે। પણ લક્ષ્ય શું છે, શું કરવું છે? જ્ઞાની પુરુષનો સંગ કરવો, પણ શા માટે કરવો? જ્ઞાની પુરુષના સંગ કરવાનો હેતુ શું, લક્ષ્ય શું, ઉદ્દેશ શું? અધ્યાત્મ સાધના દ્વારા કઈ સ્થિતિ પ્રાપ્ત કરવી છે? આત્માને કયું પરિણામ પ્રાપ્ત કરવું છે? એ બે શબ્દોની અંદર મૂક્યું કૃપાળુ દેવે। આત્માથી, આત્માને વિભાવથી અવકાશિત કરવો, એક સતત વિભાવ ભાવમાં સ્થિત રહેલો એવો આત્મા, એમાંથી એને અવકાશિત કરવો, એમાં એને કંઈક અવકાશ, કંઈક અંતરાલ, કંઈક એની અંદર સ્ટોપ આવે કે ભાઈ હવે ઊભો રહે, જરા થા, વિરામ પા, અવકાશિત કરવો આત્માને। વિભાવની અંદર એટલો બધો દોડતો છે, સતત છે, એને અવકાશિત કરવો, જરા રોકવો, અવકાશ આપો. આપણે કહીએ કોઈ બધા બોલે છે, બીજાને બોલવાનો અવકાશ આપો. બધા આમ કરે છે, બીજાને અવકાશ આપો. આ ભક્તિની આરાધના થાય છે, ભાઈ બીજાને અવકાશ આપો. આ દીવો આરતી ચાલે છે, ભાઈ બીજાને અવકાશ આપો. એટલે તમે એકલા સતત ન કરો, કોઈને સાથે જોડો. તો તમે અટકો તો બીજાને જોડો ને, તમે રોકાવ તો બીજાને જોડો ને. આ તો બધું હું જ કરવું છે ને, હું જ બધો લાભ લઉં. આ કોઈની કોઈનો વારો ન આવવા દો. એમ આત્મા વિભાવની અંદર છે. જ્ઞાની કહે છે આત્માને વિભાવથી અવકાશિત કરો તો તત્વ શું છે ખબર પડે. વિભાવ તો કેવળ અજ્ઞાન છે, વિભાવ તો કેવળ મિથ્યા છે, વિભાવ ભાવ તો કેવળ સંસાર તરફનું સતત ચિંતન છે, એ સાતત્ય છે. વિભાવનો અર્થ જ એ થયો કે પરલક્ષી છે, પર પદાર્થમાં છે, પર વસ્તુમાં છે. આત્મા વિભાવમાં છે એનો અર્થ જ એ થયો કે અસતમાં છે. હવે એને એના ભણી સન્મુખ ભણી દ્રષ્ટિ કરાવવી હોય તો એમાંથી જરા અટકે. આપણે કે તમે જરાક બંધ કરો તો મારી વાત સાંભળો ને ભાઈ, તમે જરા તમારી વાત બંધ કરો તો મારી સાંભળો. એમ વિભાવથી આત્માને અવકાશિત કરીએ તો આત્મા બીજી બાબત ઉપર એનો ઉપયોગ આપી શકે. અત્યારે તો સ્થિતિ એ છે કે આ જીવને વિભાવિક ભાવમાં એટલો બધો એ અંદર ઓતપ્રોત થયો છે કે એને આત્મવિચારનો પણ અવકાશ નથી. ખ્યાલ આવે છે? કૃપાળુદેવે કહ્યું કે આરંભ સમારંભ અને અસત્સંગ અને અસત પ્રસંગનું જોર એટલું બધું છે કે આત્માને આત્મવિચાર કરવાનો પણ અવકાશ નથી, સમય જ નથી મારી પાસે. ખ્યાલ આવે છે? આત્માને આત્માનો વિચાર કરવા માટેનો અવકાશ નથી. આ 24 કલાકના 24 કલાક અને એની જેટલી મિનિટ થાય તે મિનિટ અને જેટલી એની ક્ષણ સેકન્ડ થાય તે સેકન્ડ, નો ટાઈમ. અમે આત્માને વિભાવથી અવકાશિત કરીએ તો બીજા ઉપર ઉપયોગ આપીએ, લક્ષ્ય આપીએ. જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે, તત્વ શું છે. પણ આત્મા વિભાવમાં એટલો બધો ઓતપ્રોત છે. જ્ઞાની કહે છે આત્માને વિભાવથી અવકાશિત કરો. આ એક લક્ષ ત્યાંથી તોડો. જે મોહન વિજયજી મહારાજે એના પદમાં કીધું કે પ્રીતિ જે બીજેથી તોડે તે આત્મા સાથે જોડે. જેણે પ્રીતિ બીજેથી તોડી નથી, સતત જોડેલો જ છે સંસાર સાથે, એ પ્રભુ સાથે પ્રીતિ કરશે કેમ અને ક્યારે? તો વિભાવથી અવકાશિત કરવો આત્માને, આ એક લક્ષ, આ એક પાસું મુક્તિ સુખનું, સાધનાનું, આરાધનાનું. બીજું પાસું, અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે બીજું લક્ષ્ય એ છે કે સ્વભાવમાં આત્મા રહે, કેવો રહે, અનવકાશપણે. બસ સ્વભાવમાં રહ્યા પછી બીજે ક્યાંય પણ એનું લક્ષ્ય જાય નહીં, સતત સ્વભાવમાં જ રહે, અખંડપણે રહે, અભેદપણે રહે, સાતત્યપણે રહે, વિના અડચણ, વિના બાધા, વિના અંતરાય, વિનાય. આવી પ્રકારની સ્થિતિ કે આત્મા પોતાના સ્વભાવમાં અનવકાશપણે રહે અને વિભાવમાંથી અવકાશ મેળવે. આ પહેલી સ્થિતિ. અવકાશ મેળવે એ થોડા સમય માટે છે અને અનવકાશપણે રહેવું એ કાયમી છે. હવે જે જીવ સંસારમાં છે, સંસારના પદાર્થોમાં છે, સંસારના સંગમાં છે, સંસારના પ્રસંગમાં છે, એને જ્ઞાનીઓ કે છે એમાંથી થોડો અવકાશ લેતો, એમાંથી થોડો મોકળો થા. આત્માને વિભાવથી અવકાશિત કરો અને જો પોતાના સ્વરૂપનું લક્ષ્ય થશે, જો પોતાનું ઓળખાણ થશે, જો પોતાના ગુણો ધ્યાનમાં આવશે તો અવ્યાબાદ સુખનું એવું આ ધામ, સ્વયં જ્યોતિ, અનંત જ્ઞાન, અનંત દર્શનનો પિંડ એવું તો એ પછી બહાર નીકળશે નહીં, પછી તો અનવકાશપણે ત્યાં રહેવાનું એનું થશે. જો પોતાની ઓળખાણ થાય તો પછી જગત તરફ દ્રષ્ટિ માંડશે નહીં. પોતે એકવાર નજરાઈ જવો જોઈએ શાંતિથી, અનવકાશપણે રહેવાને અર્થે. આ બે કામ કરવાના છે, એને માટે ઉપાય ગોતવો છે. સાધના કેવી કરવી, આરાધના કેવી કરવી, કયા હેતુથી કરવી, કયા પ્રકારથી કરવી, પણ શેના માટે કરવી છે તો નક્કી કર કે મારે પેલા આત્માને વિભાવથી અવકાશિત કરવો છે. આ એક લક્ષ્ય છે કે કોઈ હિસાબે અનંતકાળથી જે વિભાવમાં જોડાયેલો છે એને થોડા સમય માટે પણ વિભાવમાંથી બહાર લાવીને મારા આત્માના ઉપયોગને અવકાશ આપું, થોડો બીજા વિષય માટે, પર સિવાયના વિષય માટે. પર સિવાય તો સ્વ છે, વાત બે જ છે, સ્વ અને પર, વિભાવ અને સ્વભાવ, જડ અને ચેતન, બાહ્ય અને આભ્યંતર, એને અવકાશ આપવો છે. અને બીજું શું સાધનાનું લક્ષ્ય, કે જો આ એને પોતાના સ્વ સાથેનો અવકાશ મળે તો એમાં અનવકાશપણે રહે. સ્વભાવમાં અનવકાશપણે રહેવા માટે અમારે સાધના કરવી છે. જે જીવોને હજુ પોતાના સ્વરૂપનું ઓળખાણ થયું નથી એના માટે પહેલું લક્ષ્ય છે કે વિભાવથી અવકાશિત થવું. અત્યારે મારું કામ શું? વિભાવથી અવકાશિત થવું. અને જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, આત્મદર્શન થયું છે, પરંતુ સ્થિરતાનો અભાવ છે, એણે બીજું લક્ષ્ય આપી દીધું. શું આપ્યું? કે સ્વભાવમાં અનવકાશપણે રહેવાનું. આનો જો ઉપાય હોય તો શું? એ બેયનો ઉપાય એક જ છે. આ કૃપાળુદેવની શૈલી, અહીંયા એકને બાકાત કરી નાખે ને, બીજાના આમ નહીં, તારું કામ નહીં, તારો ધર્મ નહીં, આવી કોઈ વાત વચનામૃતમાં છે નહીં. ક્યાંય વચનામૃતમાં આવી કઈ વાત નથી. આત્મદર્શન ન થયું હોય તો આત્મદર્શન માટેનો પ્રયત્ન, એવી જિજ્ઞાસા, એ પણ ધર્મની આરાધના છે. અને થયું હોય તો સ્થિરતા પ્રાપ્ત કરવી, એ પણ ધર્મની આરાધના છે. અને ધર્મ એક જ છે, ઉપાય પણ એક જ છે. કોઈ જાતના વિતરાગ માર્ગમાં એકાંતની પ્રવૃત્તિ કરવી એના જેવું કોઈ મિથ્યાત્વ નથી. એકાંત છે જ નહીં, આ એકાંત છે જ નહીં. અરે અનાદિકાળથી વિભાવમાં છે તો એને અવકાશ મેળવવો, એ પણ એક તારું લક્ષ્ય છે અધ્યાત્મનું, એ પણ તારું અધ્યાત્મ છે. અને જો તને આત્મદર્શન થયું હોય તો એમાં સ્થિરતા લઈને અનવકાશપણે એમાં રહેવું. અવકાશ અને અનવકાશ આ બંને શબ્દોને બરાબર લક્ષમાં લેવા. અવકાશ એટલે એમાંથી થોડોક મોકળો કરવો આત્માને વિભાવમાંથી, અને અનવકાશ એટલે સ્વભાવમાં અનવકાશપણે રહીએ એટલે હવે પછી અખંડપણે રહીએ, હવે એમાં ક્યાંય અવરોધ ન આવે, અસ્ખલિતપણું રહીએ. હવે તૂટે નહીં ધારા, તૂટે નહીં સ્વરૂપની ધારા, તૂટે નહીં. એ માટેનો કોઈ ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંઘ છે. જ્ઞાનીના સંગમાં આ બંને હેતુ સિદ્ધ થાય છે. આત્માને વિભાવથી અવકાશિત કરી શકાય છે અને આત્માને સ્વભાવમાં અનવકાશપણે સ્થિર રાખી શકાય છે. આ બંને કરવાના છે, આ બંને ધર્મના પાસા છે. અજ્ઞાની જીવને જ્ઞાની થવું અને જ્ઞાની જીવને જ્ઞાનમાં સદંતર નિત્ય રહેવું, આ બંને ધર્મના પાસા છે. એકનો વિચાર કરવાથી વસ્તુની પૂર્ણતા પામી નહીં શકાય. બહુ મારી વાત સાચી છે ને, ઊંચી છે ને, ઊંચી છે એટલે સાચી છે આવું માનવાનું, આવી બધી ભ્રાંતિઓમાંથી નીકળી જવું. હવે અમે બહુ તત્વની વાતો કરી, તત્વ રહેવા દે, વ્યવહાર શું છે કે આવી ભ્રમણા ન બંધાય. જે પરમાર્થ માર્ગમાં મોટામાં મોટું દૂષણ જો કોઈ હોય, દોષ હોય, તો આ છે કે જીવને એવો ભાવ આવી જાય કે આપણે ઊંચી ઊંચી વાત કરો બસ, અને અમે તો ઊંચી જ વાત કરી સિદ્ધની જ, અને સિદ્ધને ઉપદેશ દેવો છે તારે કે સંસારની અંદર જે લોકો બંધનમાં પડ્યા છે એની સાથે વાત કરવી છે. એને આમ હોય જ નહીં, એને આમ હોય નહીં, પણ એને એને કોને જ્ઞાની નહીં, તારી સામે કયો જ્ઞાની બેઠો છે? કોઈ જ્ઞાની નથી. બધાને વિભાવથી અવકાશિત થવું છે. એ શ્રેણીની આપણી પરસદા છે, આપણી સભા કઈ છે? મુમુક્ષુઓનો આ મેળો છે, આ કેવડીઓનો મેળો છે, સંકિતિઓનો છે. તો વાતને કરવામાં વિવેક જોઈએ. વિવેક વિના ધર્મમાં ખોટી અશ્રદ્ધા અથવા ભ્રાંતિ બે શક્યતા છે. એક તો એવી વાત કરે કે લોકોને એમ થાય કે આપણે ધર્મ કંઈ કરતા જ નથી, કોઈ કહે છે બધું ધર્મ જ ને બધું ખોટું છે. અને બીજું, એને જો અશ્રદ્ધા આવી જાય તો એ કોઈ દિવસ ધર્મના માર્ગની અંદર સન્મુખ થવાની જે જિજ્ઞાસા છે એ પણ એની ટળી જશે. બંનેનો ઉપાય એ છે કે જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગ રૂપ સંગ છે. જ્ઞાની પુરુષનો સંગ કરવામાં આવે તો આ બંને જે છે એ બંનેનો ઉપાય એક જ છે. આ બંને લક્ષ્ય છે. પ્રથમ લક્ષ્ય જીવને વિભાવથી અવકાશિત કરવો તે. બીજું લક્ષ્ય જીવને સ્વભાવમાંથી અનવકાશપણે રહે, સ્વભાવમાં અનવકાશપણે રહે, ઠરે, સ્થિર થાય, આત્મરમણતા તે છે. એવો ઉપાય જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. જ્ઞાનીનો સંગ કઈ રીતે કરવો? નિષ્કામ બુદ્ધિ, પેલા વેલા તો બુદ્ધિ કેવી? નિષ્કામ. જગતના કોઈ પણ પદાર્થની, કોઈ પણ કાલ્પનિક સુખની, કોઈ પણ ભ્રાંતિગત પદાર્થની વસ્તુ મેળવવાની કોઈ અપેક્ષા નહીં. નિષ્કામ કામ પુરુષાર્થ છે આખો. એ કામ પુરુષાર્થ પદાર્થની પ્રાપ્તિ, પદાર્થનો ઉપભોગ, ભોગ ઉપભોગની વૃત્તિ આ કામ પુરુષાર્થની અંદર એનો સમાવેશ થાય છે. અને કામ પુરુષાર્થની તૃપ્તિ અર્થે અર્થ પુરુષાર્થ કરવામાં આવે છે. કામ પુરુષાર્થ જગતની અંદર અનંતા અનંત પદાર્થો છે, ચિત્ર વિચિત્ર પ્રકારના. પૂતગલની માયા જબરજસ્ત છે. અને જીવની એવી બધી ભ્રાંતિ છે કે આનાથી મને સુખ થાય, આનાથી મને શાંતિ મળે, આનાથી મને મજા આવે, આનાથી જરા ટેસ્ટ થાય વગેરે વગેરે. અનેક પ્રકારની પોતપોતાની કક્ષા પ્રમાણે પરિભાષા સમજી લેવી. એક કામ પુરુષાર્થ એની અંદર વસ્તુની પ્રાપ્તિ કરવી અને એનો ભોગ ઉપભોગ કરવો અને એના થકી પોતાને સુખ અને આનંદ છે આવી માન્યતા એ એને કામ પુરુષાર્થની અંદર જીવ રહેલો છે. અને એ કામ પુરુષાર્થની તૃપ્તિ અર્થે એ અર્થ પુરુષાર્થની સાધના કરે છે. પૈસો સુકામ મેળવવો છે? ધન શા માટે કમાવવું છે? અર્થની આવશ્યકતા શું છે? તો આ કામભોગની આટલી બધી તૃષ્ણા વાસનાઓ છે એ શાંત સેનાથી થશે? એને માટે મારે સાધનો જોડવા છે, એને માટે મારે પદાર્થની પ્રાપ્તિ કરવી છે. એ પદાર્થના ભોગ ઉપભોગ માટે પદાર્થ મારી પાસે હોવો જોઈએ, એ મારી માલિકી થવી જોઈએ, તો થાય ને, નહીં તો ક્યાંથી થાય? માટે મારે અર્થની આવશ્યકતા છે. આ જીવનભર સુધી આ પુરુષાર્થ શાંત થતો નથી અને આ પુરુષાર્થનો અંત આવતો નથી. કામ પુરુષાર્થ છે એ શાંત થતો નથી. જ્ઞાનીઓએ એને અગ્નિ રૂપે કીધો છે. અને આ કામનાઓ જે છે એ અગ્નિમાં ઈંધન નાખવા જેવું છે. કેટલા ડબ્બા ઘી નાખીએ તો અગ્નિ ઠરી જાય? અગ્નિને ઠારવો છે. કેટલા ટેન્કર પેટ્રોલના મંગાવીએ તો અગ્નિ શાંત થાય? ફાયર બ્રિગેડ વાળાને ફોન ન કરવો, પેટ્રોલ પંપ વાળાને કરવો કે તારા બંબા મોકલ. કેટલા ટેન્કર આવે કંડલાથી શરૂ થાય, લાઈન લાગે રાજકોટ સુધીની, આગ લાગી છે, કેટલાય ટેન્કર ખાલી કરે તો આગ શાંત થઈ જાય? તો કે આખું રાજકોટ ભસ્મીભૂત થઈ જાય. કારણ કે પેટ્રોલથી આગ શાંત થાય નહીં. આ કામ વાસના આવી છે. એ તો જેમ એને પોષણ આપીએ તેમ એ વૃદ્ધિગત થાય છે. આવો એનો સ્વભાવ છે. અને અર્થ પુરુષાર્થ છે એ એન્ડલેસ છે, એને કોઈ અંત નથી. મને આટલું મળે, મને આટલું મળે, મને આટલું મળે, આ અર્થ પુરુષાર્થ કેટલા પૈસા મળે તો તું શાંત. જગતની અંદરનો શ્રેષ્ઠ ધનપતિ કુબેરપતિ છે એ પણ હજી પોતાની સંપત્તિ વધારવા માટે પ્રયત્ન કરે છે. એ એમ કહેતો નથી કે ધસ ફાર નો ફર્ધર. કૃપાળુ દેવે એ વાતમાં પત્રમાં સરસ સાદી ભાષામાં કહ્યું કે ચક્રવર્તી પણ વધતા વૈભવ માટે હજી આગળ પ્રયત્ન કરે છે. ચક્રવર્તી છ ખંડનો અધિપતિ, અહીંયા હોવરનું મકાન એ નથી હો, છ ખંડનો અધિપતિ, એના વૈભવનો કોઈ પાર ન હોય, એ વધતા વૈભવ માટે કામ કરે છે. આ અર્થ પુરુષાર્થ છે. જગતની અંદર દર વર્ષે લોકો કહે છે કે કેટલા પહેલા શોમાં ફોર્ચ્યુનેટ બોલો કે હું આગળ આવું, બોલો કે હું આગળ આવું. ક્યારેક અંબાણી, ક્યારેક ટાટા, ક્યારેક અજીત પ્રેમજી, ક્યારેક નારાયણ મૂર્તિ. આમાં કઈ આનો અંત નથી. એન્ડલેસ એક્સરસાઇઝ અર્થ પુરુષાર્થ. અને જગતના જીવો પરમાર્થમાં આવીને વાત કરતા કે મારે આટલું થાય એટલે બસ બંધ કરી નાખું. પછી અમે કાંઈક નવરા પડીએ તો કંઈક ધર્મ કરીએ ને, તું કેદી નવરો પડીશ? કોઈ દિવસ નહીં, આ જન્મમાં નહીં. કેટલા જન્મ ગયા આ માટે, ટાઈમ મેળવવા માટે? તો કે અનંત જન્મોમાં દરેક વખતે તે ટાઈમ મેળવવા માટે પ્રયત્ન કર્યો અને દરેક જન્મનું પરિણામ શું આવ્યું? કાલો ન યાતિ વયમે વયાતા. ભર્તૃહરિએ કહ્યું, અરે રે, અમે કાળ ન ખવાયો, અમે ગુમાઈ ગયા. કાળની ઘરતામાં અમે ખોવાઈ ગયા. ભોગને અમે ન ભોગવ્યા, અમે ખુદ ભોગવાઈ ગયા. ભર્તૃહરિએ વૈરાગ્ય શિરોમણીએ કહ્યું, જગતના જીવને આ વાસ્તવિકતાનો લક્ષ આવતો નથી કે કામ પુરુષાર્થ કોઈ દી શાંત થતો નથી, અર્થ પુરુષાર્થ કોઈ દી એનો અંત આવતો નથી. એ લાવવો પડે છે, એનો લાવવો પડે છે. અને આ ધર્મ છે, આ અધ્યાત્મ છે કે આત્મા પરિપૂર્ણ છે, એને કોઈ જગતના પદાર્થના ભોગ ઉપભોગની આવશ્યકતા નથી. આવી શ્રદ્ધા, આવી પ્રતીતિ, આ ધર્મ શ્રદ્ધા છે. આ ન હોય અને વાતો ખોટી કરે એ તો બધો દંભ અને આડંબર છે. હવે જો એને કોઈ આવશ્યકતા નથી તો અર્થ પુરુષાર્થ એ નિષ્ફળ છે, અર્થહીન છે, નિરર્થક છે. અને મોક્ષ પુરુષાર્થ એ જ સાર્થક છે. એન્ડલેસ એક્સરસાઇઝ કરવાની બંધ કરી દો. જે રમતનો અંત નથી એ રમત રમવામાં કોઈ ડાપણ નથી. નાનચંદ્રજી મહારાજ લીમડીના કેટલું સરસ મજાનું પદ મૂક્યું, દૂરે કા પ્રભુ દોડે તું મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડે તું મારે રમત રમવી નથી, હો એ રમત ઘડી બે ઘડી બહુ તો દિવસ બે ચારની, આ તો અનંતા યુગ ગયા એવી રમત રમવી નથી. પ્રભુને કહે છે, હું ભૂલી ગયો, રમવા ગયો, ફસાઈ ગયો છું પ્રભુ. મારી આંખે મેં પાટો બાંધીને હું તને અડવા નીકળો, આંધળા પાડાની રમત રમી, તું તો દૂર દોડતો જાસ. હવે મને ખબર પડી કે આ મેં ધંધો ખોટો કર્યો છે. મોહના પાટા આંખે બાંધી અને પ્રભુને પામવાની વાત કરવી એ તો જાતને છેતરવા સિવાય કઈ નથી. દૂર કા પ્રભુ દોડ, હવે તું ઉભો રે અને મારા પાટા છોડ, મારા નથી રમવું. રમત તો ઘડી બે ઘડી ની હોય, બે ચાર દી ની હોય, અનંતા યુગો ગયા તું ત્યાં ને હું અહીંયા, આવી રમત મારે રમવી નથી. આ અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ. નિષ્કામ બુદ્ધિએ જ્ઞાની પુરુષની ભક્તિરૂપ યોગ કરો. ભક્તિમાં સમર્પણ છે. જો અહીંયા ભક્તિરૂપ યોગની વાત કરી કૃપાળુ દેવે, જબરજસ્ત વાત કરી છે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા જ્ઞાનીની ભક્તિ ઈચ્છવી. કૃપાળુ દેવે ખીમજી દેવસીને કહ્યું, હજી આ જીવને એમ છે કે હું આ જાણી લઉં, આ સમજું, આ ગ્રંથ વાંચવા જવું છે, આ શાસ્ત્ર વાંચવાનું છે, આનું આમ કરવાનું છે, આમ કરવાનું છે. રખડી મરીશ, તારું કામ નથી. 14 પૂર્વમાં તો તું તારી ચાંચ ડૂબે એમ નથી. સરળ અને સીધો માર્ગ એ છે કે જ્ઞાનીની નિષ્કામ ભક્તિ કરતા આવડે છે. નિષ્કામ કહેતા આ જગતના કોઈ પદાર્થની ઈચ્છા નથી. પેલા તું નિષ્પૃહ થઈ ગયો, જગતના પદાર્થો પ્રતિ નિષ્પૃહ, અને પછી રહ્યો સયો જે કઈ ભાવ હતો અહમનો એ પણ ગયો. કારણ કે પછી તું ભક્તિ યોગમાં સમર્પણ સિવાય કઈ રહેતું નથી. ડેડિકેશન, ટોટલ ડેડિકેશન ઇન ટોટો, સમર્પણ. જ્યારે પોતાના કહેવાતા વ્યક્તિત્વનો અહંભાવનો એ પણ જ્યારે જ્ઞાનીના ચરણે અર્પિત થાય છે, પછી જેનું કોઈ અહંભાવ રહેતો નથી, જેનું કોઈ અસ્તિત્વ, ભ્રામક અસ્તિત્વ રહેતું નથી, એને જીવનમાં બીજો કોઈ કામ કર્તવ્ય પણ નથી, કાંઈ કર્તવ્ય નથી. શું કરવાનું છે? હું જ નથી, હું તો અર્પિત થયો પ્રભુને, કશું જ. વિકલ્પો શાંત થાય, ભક્તિથી વિકલ્પો શાંત થાય, જ્ઞાનથી વિકલ્પોની વૃદ્ધિ થાય. કૃપાળુદેવે જ્ઞાન માર્ગનું આપ્યું 603માં દુરારાધ્ય છે. અહંકાર ક્યાંક વધે, ક્યાંક અભિમાન વધી જાય, એક નાની એવી જાણકારી પણ જીવને ખોટો અહંકારમાં ઉભો કરી દેતા વાર ન લાગે. એટલે એ દ્રષ્ટિએ ભક્તિની અંદરનો વાત એને મૂકી અહીંયા, કે ભક્તિ યોગરૂપ સંગ કરજે. તું જ્ઞાનીનો સંગ કરતો હોય એમાંથી જ્ઞાન તો મળશે જ તને, પણ સંગ કેવો કરજે, એનું સ્વરૂપ કેવું? ભક્તિ યોગરૂપ રાખજે. તો જ્ઞાની પાસેનો સંગ જ્ઞાન યોગરૂપ કરવા જઈશ, એમાંથી વિવાદ થશે. અને કંઈક આવા જ્ઞાનીના શરણમાં હતા, ભાઈગા જ પાછા પોતે પાછા ફરી સુપર જ્ઞાની થવા નીકળી ગયા છે. કેમકે ભક્તિ યોગરૂપ સંગ ન કર્યો, અહંકાર અને અભિમાન જાગૃત થઈ ગયો. જાણકારી મળે અને અનુભૂતિ ન આવે તો જાણકારી પચાવવી આકરી છે, બહુ આકરી છે. સતત ઉપયોગની જાગૃતિ ન હોય તો ઉપદેશક તરીકે રહેવું એના જેવું જોખમવાળું કામ એક પણ નથી. કૃપાળુદેવે આ વાતને મુનિશ્રીને, દેવકરણજીને બહુ વારંવાર માર્મિક શબ્દોમાં કીધી છે. પણ જગતના જીવો તો સાવ ક્યાંય મુનિ દશા અને ક્યાં આપણી દશા. અને આ ઉપદેશકપણામાં અભિમાન આવતા વાર લાગે. બે શબ્દો જાણે, બે વાત જાણે, બે ન્યાય જાણે, બે તર્ક જાણે, પતી ગયો. ભાઈ, આ તારો વિકાસની દિશા નથી. ભક્તિ અર્પણતા વિના એમાંથી જે કંઈ પ્રાપ્ત થશે બાય પ્રોડક્ટ છે. જ્ઞાન એ તો દ્રષ્ટિ મળવી જોઈએ, શબ્દો મળે કે ન મળે એની સાથે જરૂરી નથી. પારમાર્થિક જ્ઞાનના ભેદ પ્રભેદ તે કેટલા જાણ્યા છે એ પ્રયોજનરૂપ નથી. પણ પારમાર્થિક દ્રષ્ટિ જો મળી જાય કે જીવનું કલ્યાણ શેમાં છે, જીવનું હિત શેમાં છે, જીવનું મંગલ શેમાં છે, એ જો પ્રાપ્ત થઈ જાય એ જ્ઞાન વાર્તામાંથી, જ્ઞાનીઓના સહજ સંગમાંથી આ પ્રાપ્ત થાય. કૃપાળુદેવ કહેતા, અમે વ્યાખ્યાન આપશું એમ માનીને તમારે આવવું નહીં. યોગ હશે, આપવાનું હશે, બોલવાનું હશે તો બોલાશે, નહીં હોય તો વાત પૂરી. ઈડર જેવા ક્ષેત્રની અંદર મુનિઓ એક એક કલાક સુધી ઉભા રહીએ અને પ્રભુ પધારે, 5-7 મિનિટ સૌ સાથે જુએ, ચાલ્યા જાય, ડે ઇઝ ઓવર. રાહ જુએ 15-20 મિનિટ કે ક્યાં હમણાં આવશે, કઈ બતાય. જ્ઞાનીની પાસે ભક્તિથી ગયા હોય તો જે પ્રાપ્તિ થાય છે મૌનથી, સાનિધ્યથી, જ્ઞાનીની નિસરાથી, એના પ્રવચનથી ન થાય. ઉપદેશની ભાષા મૌનથી વિશેષ કોઈ અસરકારક અને પ્રભાવી ભાષા નથી. માત્ર મૌન, આત્માનું મૌન, વાચા મૌન નહીં. વાચિક મૌનમાં તો શબ્દો મોઢેથી બોલવા નહીં એટલું જ મૌન છે, બાકી તો અંદર ઉત્પાત ચાલુ જ છે અને શબ્દના રૂપમાં જ ચાલુ છે. એ સંકલ્પ વિકલ્પો ભાષાના રૂપમાં ચાલે છે. હું આમ કરીશ ને, હું તેમ કરીશ ને, ઓળો ત્યાં જઈશ ના, આ બધો ભાષાનો જ વ્યવહાર છે. આ સમરાંગણ અંદર છે, બોલ્યો નથી એટલું જ વાચિક. અને પછી ડાપણ કરે તો વળી ચીઠી કાઢે અને કા પાટી પેન કાઢે. અરે માનસિક મૌન, ચિત્તનું મૌન, અને એથી આગળ કે છે આત્માનું મૌન, એવું પરમ મૌન કહેવાય છે. આવું પરમ મૌન જ્ઞાનીનું હોય છે. જ્ઞાની બોલે તો પણ મૌન છે, જ્ઞાની બોલે છે ત્યારે પણ મૌનને ભજે છે. તે વખતે જે યોગ છે તે કોઈ શબ્દનો આકાર લેવો હોય તો લઈ લે છે. અદ્ભુત ચેષ્ટા જ્ઞાનીની છે. કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીની મન વચન કાયાની પ્રત્યેક અદ્ભુત ચેષ્ટાનું નિધિ ધ્યાસન કરો. હવે આ મૂર્ખને એમ કે હું નિધિ ધ્યાસન કરવું, શું ચેષ્ટા છે? એ બોલે છે એમાં એનું મૌન દેખાય છે તને? ચેષ્ટાના દર્શન કરતા પણ આપણને આવડતું નથી. અને 172માં બધું કહી દીધું છે, તું બોલ્યા કરને બધું કહી દીધું છે. 14 પૂર્વનો સારા, તને 14 પૂર્વને કઈ લેવા દેવા છે? એકય પૂર્વ જોયું છે, વાંચ્યું છે. ભાષાથી બોલી જવું નહીં, ભાવથી વેદન કરવું જોઈએ ભાઈ. જ્ઞાન અનંત છે, અસીમ છે, અમાપ છે, અપાર છે, અગાધ છે. એને તો વેદન જ કરી શકાય, એ સિવાય કઈ બીજો ઉપાય નથી. એમ જ્ઞાનીની વાણીનું વેદન થાય જ્યારે, ત્યારે 14 પૂર્વનો સાર મળે છે. એક નમસ્કાર મંત્રની અંદર 14 પૂર્વનો સાર મળે છે. વેદન હોય તો, વેદન ન હોય તો 9 લીટીનો મંત્ર છે. નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગ રૂપ સંગ છે તે સફળ થવાને અર્થે આવો યોગ, સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો યોગ છે. અને તેવો પુણ્ય યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. આ યોગ છે, ઉપાય છે, આ એક જ ઉપાય છે બે વસ્તુ માટેનો, આત્માને વિભાવથી અવકાશિત કરવાનો અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાનો. એક જ ઉપાય છે આ જ્ઞાની પુરુષની નિષ્કામ યોગપૂર્વક ભક્તિ યોગપૂર્વકનો સંઘ. પણ આવો સંઘ નિવૃત્તિ ક્ષેત્રમાં પ્રાપ્ત થાય કે જેથી કરીને બધા વિકલ્પો શાંત થાય. નિવૃત્તિ ક્ષેત્રમાં હું ને જ્ઞાની વચ્ચે કોઈ વિક્ષેપ નહીં. નિવૃત્તિ ક્ષેત્રનો અર્થ એ થયો કે જ્ઞાની પુરુષનો સંઘ મળ્યો તો આ સંઘ અવ્યાબાધપણે હોય, નિર્વિક્ષેપપણે હોય, અવિક્ષેપપણે હોય. પોતાની મનસ્થિતિ જ્ઞાની તો સ્વરૂપમાં છે જ, જ્ઞાની સ્વરૂપમાં છે. આ જનારો જીવ છે ને એ ઉધામાં લઈને ગયો છે, એટલે જ્યારે જ્યારે આવા જીવો જાય છે ત્યારે જ્ઞાનીઓના બેચારથી બગડી જાય છે સાધનાના. અને આ એમ કે હું દર્શન કરવા આવ્યો છું, જ્ઞાની કહે છે ભોગ લાગ્યા અમારા કે તું દર્શન કરવા આવ્યો, કારણ કે મોબાઈલ લઈને બેઠો હોય, 10 પ્રકારની સૂચના ઘરના લોકોને આપતા હોય, તે આમ કર્યું, બાબલે આમ કર્યું, ફલાણા નામ જોશે તેમ જોશે. હવે આ જ્ઞાની કે અહીંયા તો આત્મસાધના માટે બેઠા છે ને આ દર્શન કરવા આવ્યો, એમાં 4 દી બધું બગડી ગયું, બધું બહુ મુશ્કેલ છે. નિવૃત્તિ ક્ષેત્રની અંદર જ્યારે ક્ષેત્રની નિવૃત્તિની જ્ઞાની વાત કરે છે ત્યારે દ્રવ્ય પણ નિવૃત્ત, કાળ પણ નિવૃત્ત અને ભાવ પણ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ પરસ્પર સંકળાયેલા છે. નિવૃત્તિ ક્ષેત્રમાં જવું છે અને આત્મદ્રવ્ય નિવૃત્ત નથી. ધંધો ધાપો ભેગો રાખ્યો છે, કુટુંબ પરિવાર ભેગું રાખ્યું છે, અર્થ અને કામ પુરુષાર્થના આયોજન સાથે જ રાખ્યા છે. કાળ નિવૃત્ત નથી, ટાઈમ નથી જરાય. પાછું મારે આ સમયે તો પહોંચી જ જવું છે, અત્યારે રાત્રે તો પાછો ફોન આવવાનો છે, અહીંથી આવશે ને અમેરિકાથી આવશે ને વિદેશથી કંઈક કંઈક એના તોફાન કાંઈ ઓછા હોતા નથી આ જીવના. કાળ જ્ઞાની પાસે ગયા પછી એમાં કાળને શું જોવાનું. અને ભાવ, કામ એક આત્માર્થનું બીજો નહીં મને રોગ, આવા ભાવથી જ્ઞાની પાસે ગયો હોય, સાહેબ નિષ્કામ બુદ્ધિથી આવ્યો છું, આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ વાત નથી, કોઈ એવો માર્ગ હોય તો બતાવો. અને અમારી ક્યાંય ભૂલ થતી હોય તો સાહેબ કહો, સુધરી શકતી હોય તો સુધારીએ, આ સિવાય એને કોઈ બીજો વિકલ્પ નથી. જ્ઞાનીએ ઓળખાણ વધારવાના ભાવ નથી, જ્ઞાનીને પોતાના કુટુંબનો પરિચય આપવાના ભાવ નથી. આ તો બાબલાની ઓળખાણ કરાવે, હવે જ્ઞાનીને ક્યાંય પહેણાવા જવો છે તારા બાબલાને? સાહેબ આમ છે ને, સાહેબ આમ છે ને, આના વેવાય છે ને, આને આ સાહેબ બોલો, તમે નોર કર, તમે જામનગર ચાતુર્માસમાં હતા ત્યારે રોજ આવતા, મારે વેવાય થાય. બેવકૂફ, તું શું વાત કરી, આગળ શું કરસ તું? અને અત્યારે કહેવાતા જ્ઞાની આ પ્રકારના બેઠા છે આમાં, એમ એ તમારે આ થાય? બોલો લ્યો, હવે આને સંયમ ધારણ એટલા માટે કર્યો છે તો પછી ઓલા કદી આવવાના છે? પછી એના છોકરાનું શું થયું? એના દીકરાની એક બહુ પાછી આવી હતી ને કે હવે ગજબ ગજબ કરી નાખ્યા. તો તમે ક્યાંથી ક્યાં ચાલ્યા ગયા? વિષય કયો હતો, વાત કઈ હતી, કયા હેતુ માટે ભેગા થયા હતા? નિવૃત્તિ ક્ષેત્રની અંદર તો કે અત્યારે નવરાશ નિરાતે વાત થાય ને, શહેરમાં તો ઉપાશ્રયમાં હોય તો કોઈ દી દર્શન કરવા ન જાય ને, વોળામણામાં સૌથી વહેલો જાય, કા શાંતિથી વાત થાય ને. સાહેબ આયે શેની વાત કરવી છે? આ બધી જીવની વાત ક્યાંય કરવા જેવી નથી. જ્ઞાનીઓ કહે છે કે આવો પુણ્ય યોગ, નિવૃત્તિમાં તને જ્ઞાનીનો યોગ થાય, એ તો ઘણા પ્રકારના અંતરાય વાળો, આ બધા અંતરાયો છે જીવના, આ બધા ભાવો છે એ અંતરાય છે, એ આ જગતને વિશે દેખાય છે. તેવો પુણ્ય યોગ પ્રાપ્ત, એ તો મોટો પુણ્યનો યોગ હોય તો જ્ઞાની, અને એની સાથે આપણને આવું નિવૃત્તિ ક્ષેત્રમાં તેમનો જોગ થાય, આવો જોગાનું જોગ. ગ્રંથિ ભેદની વાતમાં કૃપાળુ દેવે જોગાનું જોગની વાત મૂકી છે. આ જગતની અંદરના જીવો પરસ્પર એકબીજાના ઉપકારી છે. પરસ્પર ઉપગ્રહો જીવાનામ ઉમાસ્વાતીએ તત્વાર સૂત્રની અંદર આ એક આખી જગતની સ્થિતિ બતાવી છે. એમ આ જ્ઞાનીઓ જગતના અનેક જીવોને ઉપકારી હોય છે. ભવ્ય જીવોના ઉપકાર માટે એ દેહને ધારણ કરે છે. આપણે હમણાં લખ્યું, અહો ભવ્યને કારણ દેહ લ્યો. આ સાદો મુંદાસ સુણાવનો ખેડૂત પુત્ર, ઈ પણ કૃપાળુ દેવના ઓળખાણમાં એક વાત કહે છે કે પ્રભુ તમે તો ભવ્યને કારણ દેહ. અને કૃપાળુ દેવે લખ્યો છે પત્ર, એ મુંદાસે વાંચ્યો નહોતો, કે મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાન હોય છે, એક પોતાના પૂર્વે કરેલા કર્મો એની નિવૃત્તિ અર્થે, અને બીજું જગત જીવોના કલ્યાણ અર્થે. અને આ પાછું એમ કે ના, એ કાંઈ કોઈ કોઈનું કરી શકતો નથી, આ જ્ઞાની ખોટું બોલે છે. આ જ્ઞાની બોલે છે એ ખોટું બોલે છે, તું ડાયો. અર્થ વિના, સમજણ વિના, એકાંત પકડીને કોઈ વાતનો સાપેક્ષતાથી સમજવાની કોઈ દ્રષ્ટિ નહીં, નિશ્ચય નહીં, નો કકોજ ઘૂંટા કરે, બસ ખરડ લઈને મંડો છે. ભાઈ શાંતિ રાખતું, સમજ, સંદર્ભને જો, સાપેક્ષતાને જો, વસ્તુ સ્થિતિને ઓળખાણ કરો, વાસ્તવિકતા શું છે. કૃપાળુ દેવ કહે છે કે કેવળ હોત અસંગ જેવો ભાષત તને, ને કેમ અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. તું અસંગ છે, અસંગ છે, અસંગ કર્મા, પણ અસંગ ક્યારે છે? પરમાર્થથી જ્યારે તું થઈશ ત્યારે, ત્યાં સુધી તો આત્મા સંગી છે. તો એના બધા ઉપક્રમ સંગ્રહ હોય એટલે એને જ્ઞાની પુરુષનો સંગ કરવો પડે. અસંગી હોય તો સંગ શું કામ કરવો પડે જ્ઞાની પુરુષનો? હું તો અસંગી છું, હું તો અસંગી છું, મારે સત્પુરુષનો સંગ નથી કરવો, સત્સંગ મારે શું કામનો, હું અસંગી છું. મરી જઈશ, રખડી મરીશ, આવી એકાંત વાતો કરીશ. તો ખૂબ વિવેક જોઈએ, ધર્મના તત્વોને સમજવા આ સમજણ બહુ જરૂરી છે, વિવેકયુક્ત સમજણ. એની જીવનની અંદર એ પ્રજ્ઞાવંત જીવ થાય. સંજ્ઞાવાળા તો આપણે છીએ જ, સંજ્ઞા એટલે શબ્દોથી સમજે તે સંજ્ઞા, અને વિવેકથી સમજે તે પ્રજ્ઞા. આમ લખ્યું છે, લખ્યું ગમે તે હોય, તારી પ્રજ્ઞા શું કહે છે, લખેલું છે તો દુનિયાભરના લોકો વાંચે છે, તો તારે એની અંદર કહેવાની શું જરૂર છે? વિશેષ પ્રકારનું જ્ઞાની એને આપણે કહી કે સમજાવો ને શું કામ? જ્ઞાની શબ્દોથી નહીં સમજતા, જ્ઞાની વિવેકથી સમજે છે, એટલે પ્રજ્ઞાવંત છે. પ્રજ્ઞાવંત પુરુષો આપણને આવા શબ્દોનો આશય, એના ભેદ, એના રહસ્યો, એનું તાત્પર્ય એ બતાવી શકે. બાકી તો બધાની પાસે ડિક્શનરી છે, શબ્દના અર્થો ભગવદ્ ગોમંડળની ડિક્શનરી લઈએ તો એક શબ્દના 50 અર્થ મિનિમમ મળે. તો શબ્દના અર્થ પકડવા માટે થઈને આપણે અહીંયા આવતા નથી. જ્ઞાનીઓએ કહેલા શબ્દ પાછળ ભાવ, એની પરમાર્થ દ્રષ્ટિ, એમનું તાત્પર્ય, એમનો આશય, અને એ શબ્દો એની અંદર એમને જે યુક્તિ પ્રયુક્તિ મૂકી છે એમાં પાછળ રહેલું રહસ્ય, અને તે પણ આ જીવને કઈ રીતે કલ્યાણકારી બને, આ જીવના હિતનું કારણ કેમ થાય, આ વિચારવું એ સત્સંગનું લક્ષ્ય છે, એ સ્વાધ્યાયનો ઉદ્દેશ છે. આ પકડવું જોઈએ. અહીંયા કોઈ પંડિતોની સભા નથી કે આપણે આપણું ડાપણ જ કેરા કરવાનું, કઈ ચાલે નહીં, કોઈનું એમાં હિત નથી. એ જોગ પુણ્યનો છે, તેવો પુણ્ય જોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે, અને આ જગતને વિશે આ કાળની વાત કરે છે કે અત્યારે આવો યોગ કે જે જ્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં જ્ઞાનીનો સંગ આપણે નિષ્કામ કર્મ બુદ્ધિએ કરી શકીએ, ભક્તિ યોગ રૂપ એ કરી શકીએ, એવો જોગ આ કાળમાં પ્રાય અંતરાયવાળો દેખાય છે. નથી દેખાતું અમને કે આવો જોગ જગતના જીવોને સહેજમાં ઉપલબ્ધ થાય, નહીં થાય, અંતરાયવાળો છે. અનેક પ્રકારના અંતરાય આવશે, પોતાની અંતરાય આવશે, કાં જ્ઞાની પુરુષ નહીં મળે, કાં આપણી ભક્તિભાવ નહીં હોય, કાં આપણું નિષ્કામપણું નહીં હોય. જોગ મળે ખરો, ફિઝિકલી થાય, જોગ ફિઝિકલી થાય, પણ ભાવથી નહીં થાય, દ્રવ્યથી થશે. અરે અમે તો આ ક્ષેત્રમાં ગયા હતા, સાવ નિર્જન, અહીંયા બેઠા હતા જ્ઞાની, આવા સર્વવીરતીધારી હતા, પણ તું ગયો તો એ તારી અવસ્થા બરોબર નહોતી, એનું શું? કૃપાળુ દેવ કહે છે ઘણા ઘણા અંતરાય છે, અને આ બધા અંતરાય બાહ્ય કરતા અભ્યંતર વિશેષ છે. જીવને બહારના અંતરાય કરતા આંતરિક અંતરાય એ વધારે છે. બહારના અંતરાયમાં તો કે ધંધો 4 દિવસ બંધ કરી દીધો છે, કહી દીધો છે હું જાઉં છું, ઘરે કહી દીધું છે, એટલે કુટુંબનો અંતરાય બાજુ ઉપર મૂકી દીધો છે, ધંધાનો અંતરાય બાજુ ઉપર મૂકી દીધો છે, નોકરીમાં તો 8 દિવસનો રિપોર્ટ મૂકી દીધો છે, બોસને કહી દીધું છે હું આવવાનો નથી, બધું બરાબર છે. હવે આંતરિક અંતરાયનું શું કરશું? આંતરિક અંતરાય તો પાર વિનાના છે. એટલે કે છે કે આવો જોગ આ કાળની અંદર પ્રાય અંતરાયવાળો, ઘણા પ્રકારના અંતરાયવાળો આ જગતને વિશે દેખાય છે. સાહેબ શું કરવું? તો પછી હવે નહીં નાખવું, પરમાર્થની વાત બંધ કરવી, સ્વાધ્યાય સમેટી લેવો, મંદિરોને તાળા મારવા, કાંઈ તમે કહો છો આ કાળે કાંઈ બની શકે એમ નથી. હવે હવે નથી વિભાવથી અવકાશિત થવાનો કોઈ યોગ, નથી આત્માને સ્વભાવમાં અનવકાશપણે રાખવાની કોઈ ગુંજાઈશ, તો હવે આમાં કરવું શું? આ કૃપાળો દેવ આવી સ્થિતિમાં મૂકે પેલા આપણને, કે જેમ જેમ વિચાર કરીએ તેમ લાગે કે સાહેબ સાવ સાચી વાત છે, આ કઈ બને એમ જ નથી હો. આ કાળમાં આ અંતરાય વિના અમને ભક્તિ યોગ રૂપ નિષ્કામ બુદ્ધિ એ જ્ઞાનીનો યોગ નિવૃત્તિ ક્ષેત્રમાં થાય, અને આ એક જ ઉપાય હોય તો સાહેબ અમે હાથ જોડીએ છીએ, આ ઉપાય અમને મળે એવું નથી. આ કાળમાં તો નહીં જ. માટે હવે આપણે એમ કહી દઈએ ને કે સાહેબ તો પછી હવે ભરત ક્ષેત્રમાં તો હજી 18,000 વર્ષ આમને એમ કાઢવાના છે, પછી છઠ્ઠો આરો 21,000 વર્ષનો આમને એમ છે, મનુષ્યો થાય તો, ભરત ક્ષેત્રમાં હોય તો, બાકી નારકી તેરી ઇંચમાં ગયા તો નામું નાખી દેવાનું છે, કઈ રહેતું નથી. અને સ્વર્ગમાં સંતને ક્યાં શોધવા જવા, તોય બને એમ નથી. કામ મહાવિદેયમાં જઈએ. હવે અહીંયા જ્યાં સાસા છે, ભરત ક્ષેત્રમાં આવા જોગના, આ અંતરાય વાળા જોગમાં સાસા છે, તો મહાવિદેયમાં જવાની તો કોઈ વાત બની શકતી નથી. એ વખતે આ કૃપાળુ દેવ પાસે આવીને ઉભા રહીએ છે. જુઓ એની ચમત્કૃતિ જુઓ, કેટલી કૃપા કરુણા જુઓ. આવા વિષમકાળમાં ચારે બાજુથી ભીડાયેલો જીવ છે. આ જીવને પણ કહે છે કે આ કાળમાં અમે જોઈએ છીએ ઘણા અંતરાય છે, પણ સાહેબ કોઈ ઉપાય ખરો, અંતરાય તો તમે બતાવ્યા. આ અંતરાય બતાવે ને ઉપાય બતાવે એનું નામ શ્રીમદ રાજચંદ્ર. એ કહે છે, હા માટે આવો પુણ્યજોગ ઘણા અંતરાય વાળો છે, માટે તો માટે શું કરીએ, વારંવાર અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમાં આ સંસારનું ઉદાસીન પણ કહ્યું હોય તે હાલ વાંચો વિચારો. શું કરવાનું? પ્રત્યક્ષમાં જ્ઞાની પુરુષ નિવૃત્તિ ક્ષેત્રમાં એનો સંગ થવો એ અંતરાય છે, અમે સમીપમાં છીએ. આ પ્રત્યક્ષ દૂર કે પરોક્ષ દૂર? પ્રત્યક્ષ નું કે ઠેકાણું નથી, એટલા અંતરાય બનશે. આવો જોગ બને એવું છે નહીં, પણ અમે સમીપમાં છીએ. સાહેબ તમે તો પરોક્ષ છો ને, તો કે સમીપ છું તારી. આ એક વાક્ય જો બેસી જાય પ્રભુનું, માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળીને તમે અમને સંભાળો. કેવી રીતે સંભાળો? અમે સમીપમાં છીએ એમ સંભાળીએ, જેમાં આ સંસારનું ઉદાસીન પણ કહ્યું હોય તે હાલ વાંચો અને વિચારો. પ્રત્યક્ષનો મહિમા એટલો બધો ગાયો છે, પાને પાને કીધો છે, આત્મસિદ્ધિમાં ગયો છે. પ્રત્યક્ષ સદે ગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા મીના ઉગેન આત્મવિચાર. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું નિન નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકે પ્રાય બમણો થાય. આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાં. બેયનું મહાત્મ્ય કેવું કીધું? પ્રત્યક્ષનું, અને પ્રત્યક્ષ નથી તો એ વાત મૂકી છે કે યોગ હાલનો એવો નથી, અંતરાયવાળો યોગ છે. આવા પુરુષનો ભક્તિ યોગરૂપ સંગ મળવો એ વર્તમાનમાં પ્રાય અનેક પ્રકારના ઘણા ઘણા અંતરાયવાળો છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ, શબ્દ મૂક્યો છે વારંવાર. અમે ક્યાંય તમારાથી દૂર નથી. અમે ક્યાંય તમારાથી દૂર નથી. એમ વિચારી એમ સંભાળી શબ્દ લખ્યો છે. વિચારમાં કલ્પના આવી જાય, સંભાળવું એટલે જે છે એનું યાદ થાય ને, સંભાળીએ શેનું, જે સ્થિતિ હોય એનું સંભાળાય. આપણે કઈ સંભાળી લઈને જરા સંભાળતો, આવું કઈ કીધું તું તો પૂર્વે કઈ થયું હોય એનું સંભાળણું હોય, સંભાળણું ઇટ ઇઝ રિપીટેશન ઓફ એન ઇવેન્ટ ઓર ઓફ એન ઇફેક્ટ. અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળો, અમે તમારાથી ક્યાંય દૂર નથી. અને જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો અને વિચારો. સંભાળો અમને અને વિચારો શાસ્ત્રને. મળી ગયો મેળ, મળી ગયો. સંભાળો અમને અને વિચારો શાસ્ત્રને. જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું છે આવું શ્રુત જ્ઞાન, અનંતા જ્ઞાનીઓએ જે સત્યનો નિચોડ આપ્યો છે એવું શ્રુત, એ શ્રુત સત્પુરુષોનું સાક્ષાત સ્વરૂપ છે. સત્પુરુષ એનું સ્વરૂપ શ્રુતથી છે, શરીરથી નથી. શરીર એ સત્પુરુષનું સ્વરૂપ નથી, શ્રુત એ સત્પુરુષનું સ્વરૂપ છે. અને શ્રુત સાથે બંધાયેલો જીવ કેવળ જ્ઞાનને પામે છે. કેવળ જ્ઞાન પાંચ જ્ઞાનની અંદર, જો કેવળ જ્ઞાનની અંદર જો કોઈ ઉપકારી હોય તો તે શ્રુત. બારમા ગુણસ્થાનકના અંત સુધી શ્રુતનું અવલંબન અનિવાર્ય છે. 751 શ્રુતનું અવલંબન. આ શ્રુત એ વાંચો અને વિચારો. વિચારતી વખતે પરમાત્મા સમીપ જ છે આમ વિચારો. જેને પરમાત્મા સમીપ છે, અમે તમારી સમીપ છીએ. પરોક્ષને પ્રત્યક્ષ કરતા જેને આવડે છે આ ભક્તિ છે. આ સાધકની પોતાની ખૂબી છે, સાધના કરવાની કળા છે. સાધકની કળા છે કે પરોક્ષ રહેલા પરમાત્માને પોતાના હૃદય મંદિરની અંદર, દેવ દેહ મંદિરની અંદર દેવને પ્રગટ કરે છે. અને જે પ્રગટ કરે છે એને પરમાત્મા એનાથી દૂર નથી. અહીંયા લખ્યું છે 59માં પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે જુઠાભાઈને, ખેદ કરોમાં, વિક્ષેપ કરોમાં, ચિત્તને અસ્વસ્થ થવા દિયોમાં, હું તમારી સમીપ જ બેઠો છું એમ માનો. જુઠાભાઈ લખે છે સદગતિ કરવાની છે. આત્મા બહુ જલ્દીથી કાળનો પ્રવાસ પૂરો કરીને જઈ રહ્યો છે, દેખાય છે. અને પ્રત્યક્ષ રોજેરોજ સાથે રહેવાનું શક્ય નથી. મુંબઈમાં બેઠા લખે છે કે હું તમારી સમીપ જ છું એમ તમે વિચારો, ખેદ નહીં કરો, અને તમને જે કહ્યું છે તે પ્રકારે કરો. સાધનાનો માર્ગ આપ્યો, એમાં પ્રત્યક્ષીકરણ આપ્યું. આ માત્ર કૃપાળુદેવે આપેલું છે એમ નહીં, અનંત જ્ઞાનીઓએ આ પ્રકારના પરોક્ષને પ્રત્યક્ષ કરવું એ જ પરમાર્થ માર્ગની ભક્તિ છે. પરમ તત્વ જે પ્રત્યક્ષ છે, અરે આત્મા પણ પરોક્ષ છે, અદ્રશ્ય છે. અદ્રશ્યને દ્રશ્ય કરવું, અદ્રશ્યને દ્રશ્ય કરવું. આને પ્રત્યક્ષની અંદર આ જળ જેવો જીવ એને એમ સમજ્યો છે કે મને તો હાલતા ચાલતા ધક્કો મારે એવો કોક માણસ જોઈએ, ચાપકા મારે એવો, ચાબુક લઈને ઊભો હોય એવો. રિંગ માસ્ટર છે તારો સદગુરુ તારો, અમારા દોસ્ત કોણ બતાવે? તારા દોસ્ત તું જો. દોસ્ત જોતા ન આવડે તો મુમુક્ષુતા જ નથી. પોતાના દોસ્ત અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. પત્રાંક 254. તને જો તારા દોસ્ત જોતા ન આવડે તો આત્માર્થની પ્રગતિ તું શું કરવાનો હતો? પુષ્પમાળામાં કહ્યું કે દોષને ઓળખીને દોષને ટાળવા. 107 પુષ્પ નંબર 107. અને આવો અનુભવ બધા સંતોને થયો છે. પંચમ આરે રે તુમે મેલાવડે રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફરી આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ
મલ્લિનેશ્વર મુજને તુમે મળ્યા, સ્વર મુજને તુમે.
યશો વિજયજી મહારાજે તો ગપ્પુ માર્યું ને આ સ્તવનમાં કે સાહેબ પાંચમે હારે તમે મેળા, ગપ્પુ માર્યું ને એને. પાંચમા હારામાં તીર્થંકર હોય ને તો મલિનાથ ક્યાંથી મેળા તમને, તો શું તમે ગાવ છો આ? પણ યશો વિજય છે. પંચમા હારે રે તુમે મેલાવડે, પ્રભુ તારી સાથે મેં સંકળ્યું હતું, મારી સમીપમાં જ છો. આનંદ ઘન ચોવીસીની રચના કરે છે, એક તીર્થંકર એની એનાથી દૂર નથી, એક તસુ પણ અસમીપ નથી. શાંતિનાથના સ્તવનની અંદર ગાતા ગાતા કે છે, ઓહો ઓહો હું મુજને નમો. એમ આ રાજચંદ્ર પણ કે છે, અમે એવા રાયચંદ્રને અવિચ્છિન્નપણે જેનું આત્મધ્યાન વર્તે છે એવા રાયચંદ્રને અમારા નમસ્કારો. પોતે પોતાને નમસ્કાર કરે, પરોક્ષને પ્રત્યક્ષ કરવાની કળા જાણીએ. શબ્દોથી પરમાર્થ પામી નહીં શકાય કે પ્રત્યક્ષ જોઈએ, પ્રત્યક્ષ જોઈએ. કોઈક ગુરુ જોઈએ એટલે ગમે તે મહારાજને પકડી લાવવાનો, ગોર મહારાજ જેમ જોઈએ લગ્નમાં ગણેશ બેહાડવામાં, ક્યાંક ક્યાંક ગમે તે વિધિ હોય ને આપણી વાસ્તુ કરવામાં, એટલે એકાદો મહારાજને પકડી આવજે ને ગમે ત્યાંથી ફોન કરે. અને ઓલો કે પણ મને ખબર નથી, અરે અષ્ટમ પ્રષ્ટમ બે ચાર શ્લોક ભૂલી જાય ને. હા અહીંયા તો બધા પણ બહુ તો તર તર પ્રભાવ પાડવો, ધોતી પહેરીને આવજે. એટલે ઓલો ધોતી બોતી ચડાવે, મુકટો રાખ્યો હોય કબાટમાંથી કાઢે, મુકટો પહેરે, ઉપર રેશમી જબ્બો પહેરે, એકાદું ઓલું ગમછો નાખે ખભા ઉપર, અને પછી આવું તોફાન કરે. એમ આ જીવને એમ છે કે જ્યાં સુધી કોક આવો ગુરુ પૈકડો ને ત્યાં સુધી આપણી મુક્તિ થાય નહીં, એટલે ગોતવા માંડે નીકળે કોણ છે. આ પ્રકારના બાહ્ય ત્યાગ મતાર્થીના લક્ષણમાં પ્રભુ કહે છે, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, જ્ઞાન વિનાના ગુરુના ચરણમાં અડોટવા માંડ્યો છે. કુગુરુને દ્રઢ કરે છે, નિજ માનાર્થે મુખ્ય. મજા ક્યાં છે? એને પોતાના માનને વેદે છે, માન કસાયને વેદે છે. એને માન મળે છે, એની પ્રશસ્તિ થાય છે, એની પ્રશંસા થાય છે, એ વેદાય છે, એની મીઠાશ વેદે છે. એટલે ઓલો હામે કોણ છે એની સાથે એનું લક્ષ્ય નથી. જેના પ્રત્યે એનો ભક્તિભાવ છે એ માન કસાયનું એક નાટક છે, વાસ્તવિકતા નથી. જ્ઞાની કે છે, માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ્ય છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. આ વાતને જરા વિચાર વિસ્તાર માગે છે વિશેષ અવસરે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.